నిత్యం జాయంతి యోగిన కమల మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ మంగళం కుంకుందారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే స్వాహాయ భవాయ సర్వభావ.
సమయసార భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં ગાથા 67 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. ગાથા 67 પછીથી હવે કળશ 40 આવે છે. 40માં કળશમાં જે વાત 67 ગાથા માં કરવામાં આવી એ જ અર્થ સમાયો છે. એટલે 40મી ગાથા આપણે લઈએ. અહીંયા એમ કહે છે કે હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. આ જ અર્થ એટલે 67મી ગાથામાં જે વાત કરવામાં આવી એવા જ અર્થનું. 67મી ગાથામાં શું વાત કરવામાં આવી કે જે આ પર્યાપ્ત અપર્યાપ્ત સૂક્ષ્મ બાદર વગેરે જે દેહને વિશે છે એને જીવની સંજ્ઞા કઈ છે, છતાં પણ એ વ્યવહારથી જીવના કહેવામાં આવ્યા છે. શાસ્ત્રમાં એ વ્યવહારથી જીવના કહેવામાં આવ્યા છે. નિશ્ચયથી તો જીવ જ્ઞાન સ્વરૂપ જ છે. એટલે જે વ્યવહાર કહેવામાં આવ્યો એને ઘીનો ઘડો દ્વારા સમજાવવામાં આવ્યો. ખરેખર એ ઘીનો ઘડો એ માટીનો ઘડો છે એવો નિશ્ચય પણ સાથે સમજાવવામાં આવ્યો. એટલે એવા જ અર્થનું આ કળશરૂપ કાવ્ય કહે છે. તો આપણે 40મો કળશ લઈએ. અહીંયા દ્રુતકુંભા વિધાને કુંભો દ્રુતમયો ન ચેત જીવો વર્ણાદિમ જીવજલ્પને ન તન્મય. 40મા કળશનો અર્થ છે, શ્લોકાર્થ. ચેત જો દ્રુતકુંભા વિધાને અપી એટલે કે ઘીનો ઘડો એમ કહેતા પણ, કુંભ દ્રુતમય ન એટલે કે ઘડો છે તે ઘીમય નથી, દ્રુતમય એટલે ઘીમય નથી. એનો અર્થ કે એ માટીમય જ છે, એ માટીનો ઘડો જ છે. વર્ણાદિ મત જીવ જલ્પ ને અપી તો તેવી રીતે વર્ણાદિવાળો જીવ એમ કહેતા પણ જીવ ન તન્મય, જીવ છે તે વર્ણાદિમય નથી એટલે કે એ જ્ઞાનમય જ છે. મૂળ ગાથામાં જે વાત લીધી હતી એનો જ અહીંયા વિસ્તાર કરવામાં આવ્યો છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન એને એ વિસ્તારને બીજી રીતે આપણને સમજાવે છે કે ભાઈ, જો તને એ વાત નક્કી થઈ છે કે ઘીનો ઘડો કહેવામાં આવે છે ત્યારે પણ એ ઘડો ઘીનો નથી એવું જો તને સમજાયું છે તો પછી એ વાત પણ તું સમજી જા કે આ વર્ણાદિવાળો જીવ એમ કહેવામાં આવે ત્યારે પણ એ વર્ણાદિમય નથી, જીવ વર્ણાદિમય નથી. પૂતગળના જે ગુણ છે ને, ચાર મુખ્ય ગુણ, સ્પર્શ ગુણ, રસ, ગંધ, વર્ણ, એ ગુણ પૂતગળના છે. અને એ ગુણો પૂદગળમાં હોય જીવમાં ન હોય, છતાં પણ જીવને એવો માનવો, જીવને એવો માનવો અથવા તો એનો જીવ કરતા થાય, એની સાથે જીવ એકત્વ સાધે કે આ બધું હું ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરું છું, વર્ણનું જ્ઞાન હું કરું છું એટલે રૂપનું જ્ઞાન હું કરું છું, રસનું જ્ઞાન હું કરું છું, એમ એને મનમાં હોય, પાંચે ઇન્દ્રિયોના વિષયો એમાં શબ્દ પણ આવી જાય ધ્વનિ, એનું પણ હું કર્ણેન્દ્રિય દ્વારા જ્ઞાન કરું છું એમ જો એને મનમાં હોય તો એ માન્યતા એની મિથ્યા માન્યતા છે, ઊંધી માન્યતા છે. કેમ કે એ રૂપે ભગવાન આત્મા છે નહીં, થતો પણ નથી. એટલે એવો ભાવ થવો, એવો ભાવ થવો કે પોતે આ વર્ણ આદિ રૂપે છે, શરીર રૂપે છે, એ ઊંધી માન્યતા છે. એવું શરીર રૂપે થવું ભાવમાં પણ એ જીવનો સ્વભાવ નથી. જીવના સ્વભાવમાં ક્યાંય એમ નથી કે એ શરીર રૂપે પરિણમે. જીવના સ્વભાવમાં એમ નથી કે જે ગતિ એને પ્રાપ્ત થઈ છે, મનુષ્યની ગતિ તિર્યકની હોય, દેવની હોય કે નારકીની ગતિ હોય, એ કોઈપણ ગતિ રૂપે એ પરિણમે એવું એના મૂળ સ્વભાવમાં નથી, એના સ્વરૂપમાં નથી. આ વાતને જુદા જુદા પ્રકારે અહીંયા સમજાવવામાં આવી છે. જીવ અજીવ અધિકાર, ખરેખર તો અહીંયા આમાં અજીવની વાત વિશેષતાથી કરી છે. એટલે અપેક્ષાથી ગુરુદેવ ઘણીવાર એમ પણ કહે છે, આ અધિકારને અજીવ અધિકાર એમ પણ કહેવામાં આવે છે. અને એ જ રીતે જે પૂર્વરંગ છે એને જીવ અધિકાર પણ કહેવામાં આવ્યો છે. અહીંયા તો આપણે એ સમજવું છે કે જીવથી અજીવ શું છે અને કઈ રીતે જુદું પડે છે, શા માટે જુદું પડે છે. એટલે જીવના લક્ષણ અને અજીવના લક્ષણ બંનેના લક્ષણ જાણવા પડે. અહીંયા મુખ્યતાથી જીવને જે ભ્રાંતિ થઈ છે ને, પોતે અજીવ રૂપે પરિણમે છે અને એને ભ્રાંતિ થઈ છે કે એ બધું પોતે છે, એ ભ્રાંતિને દૂર કરવા માટે કયા કયા પ્રકારે એ જીવ નથી એ સમજાવવામાં આવ્યું છે. જીવ અજીવ અધિકારની શરૂઆત કરવામાં આવી ત્યારે પણ 39મી ગાથાથી જે શરૂઆત કરવામાં આવી ત્યારે પણ કયા કયા પ્રકારે જીવની માન્યતા વર્તે છે, એટલે કે ઊંધી માન્યતા, જ્યાં જીવ નથી ત્યાં જીવ માનવામાં આવ્યો છે, એ શરૂઆતમાં લેવામાં આવી. એટલે એમ કરીને એ અજીવની વાત વિશેષતાથી કરવામાં આવી છે. અહીંયા પણ આગળ આ છેલ્લી ગાથાઓમાં પણ એ જ વાત લીધી છે કે આ બધું અજીવ છે. 29 પ્રકારના ભાવની વાત લીધી, 50-55મી ગાથાની અંદર એ બધી વાત લેવામાં આવી, અને ત્યારથી પછી એ વાત ચાલી છે કે એનો આ બધો વિસ્તાર છે કે એ બધું જ જીવથી જુદું ભિન્ન અજીવ છે. અને સાથે ને સાથે એ અજીવની સાથે ને સાથે શું જીવ છે એ પણ સમજાવ્યું કે જ્ઞાનમય જીવ છે, આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે, ભગવાન આત્મા જ્ઞાન રૂપે છે, અન્ય કોઈ ભાવે ભગવાન આત્મા છે નહીં, હોય નહીં અને ભવિષ્યમાં પણ હશે નહીં. એટલે ખૂબ દ્રઢતા કરાવી છે અહીંયા. વર્ણાદિવાળો જીવ એમ કહેવામાં આવે ત્યારે ખરેખર એ વર્ણાદિવાળો નથી, વર્ણાદિમય નથી, એ તો જ્ઞાન ઘન જ છે, એ તો જ્ઞાન ઘન જ છે. 40મા કળશની અંદર એ 67મી ગાથાની જ માત્ર વાત છે એમ નથી, પણ સમગ્ર સાર ભરી દીધો છે કે આ બધું છે તે અજીવમય છે, જીવમય નથી. આખી વાત જે કરવામાં આવી છે તે એ અપેક્ષાથી કરવામાં આવી છે કે પ્રભુ તમે જેને જીવ માનો છો, તમે ઊંધી માન્યતાને કારણે જેને જીવ માનો છો એ જીવ નથી, જીવ જ્ઞાનમય છે. ઘીનો ઘડો કહી અને તમે ઘડાને ઘીનો માનો છો તો તમને એમ લાગે છે કે આ માન્યતા જુઠ્ઠી છે, ઘડો તો માટીનો જ છે. જો આટલી વાત સરળતાપૂર્વક તમે સ્વીકારો છો અને સમજાય છે તો પછી બીજી વાતને તમે એ જ રીતે સમજો કે જ્યારે જીવને એકેન્દ્રિય કહેવામાં આવે કે પંચેન્દ્રિય કહેવામાં આવે, જીવને મનુષ્ય કહેવામાં આવે કે દેવ કહેવામાં આવે, તો એ બધું જીવની સાથે રહેલું છે, એ મય જીવ નથી. જેમ પેલું ઘડાની સાથે રહેલું ઘી હતું એવી રીતે જીવની સાથે રહેલ આ બધું છે, એ મનુષ્યની પર્યાય છે, એ જીવની સાથે રહેલી વસ્તુ છે, એ ક્ષણિક વસ્તુ છે, એ જીવ નથી. અને એ પર્યાયને અનુસાર જે શરીર મળ્યું છે એ દેવનું હોય કે મનુષ્યનું હોય પણ એ જીવ નથી. તો જીવ કોણ છે એ પણ સાથે કહું કે એ તો ભગવાન આત્મા જ્ઞાનમય છે, જ્ઞાયક છે. આખા જીવ અજીવ અધિકારનો સાર આ કળશમાં આમ તો ભરી દીધો છે. આગળ પણ વાત 68મી ગાથામાં પણ એ જ લેશે. હવે અહીંયા ગુરુદેવે જે 40મા કળશ ઉપર પ્રવચન કહ્યું છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો એમાં પાના નંબર 196 એમાં કળશ 40 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, પાના નંબર 196 એના ઉપર કળશ 40 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન ત્યાં કહે છે. ચેત જો ધૃત કુંભા પિધાને અપી ઘીનો ઘડો એમ કહેતા પણ કુંભ ધૃતમય ન, ઘડો છે તે ઘીમય નથી, માટીમય જ છે. ગુરુદેવ કહે છે કે ઘી તો સંયોગી ચીજ છે, ઘીનો ઘડા સાથેનો સંબંધ એ સંયોગી સંબંધ છે. સંયોગી સંબંધ એટલે કોઈક સંયોગો વખતે એવો સંબંધ હોય તેને સંયોગી સંબંધ કહેવાય. જે કાયમ રહેતો નથી, ટકતો નથી, શાશ્વત નથી, સાચો નથી, માત્ર એ સંયોગમાં છે એટલે કે એ વખતે એ પર્યાય એવી છે ત્યારે એનો એની સાથેનો સંબંધ દર્શાવ્યો છે, એટલે એ સંયોગી સંબંધ છે. એવા સંયોગ છે કે જ્યારે ઘી ઘડામાં પડ્યું છે એનું એ જ ઘી ડબ્બામાં પણ હોય, અને એનું એ ઘી વાટકીમાં પણ હોય, અને એનું એ ઘી તપેલીમાં પણ હોય, એટલે એ તો ઘીનો ગળા સાથેનો સંયોગ છે, એટલે એ સંયોગી સંબંધ છે. તેથી કરીને ઘડો કંઈ ઘીનો બની જતો નથી, એ કંઈ માટીના સ્વભાવને એ ઘડો કંઈ છોડી દેતો નથી, એ માટીમય છે તો માટીમય જ રહે છે, એ ઘીમય થતો નથી. એમાં ઘીના લક્ષણો કોઈ વ્યાપતા નથી, એમાં ઘીના લક્ષણો કોઈ વ્યાપતા નથી. ઘડાને તોડતા એમાંથી માટી જ નીકળે છે, ઘી નીકળતું નથી. ઘી તો સંયોગી ચીજ છે, એ કાંઈ માટીના સ્વભાવમાં ચીજ નથી. ઘીની સાથે તો માટીનો ઘડો સંયોગ સંબંધે છે. આ વાત તો સમજાય છે. તો હવે મૂળ વાતને ભાઈ સમજને, તને દ્રષ્ટાંત સમજાય છે ને સિદ્ધાંત સમજતી વખતે તું કેમ ઢીલો પડે છે? સિદ્ધાંત જો તું સમજે છે તો પછી એની સાથે આંખ મીચામણા કેમ કરે છે? સિદ્ધાંત સમજે છે તો પછી સિદ્ધાંતનો સ્વીકાર કેમ કરતો નથી? સિદ્ધાંતનો તને સ્વીકાર સાચા હૃદયથી થયો છે તો પછી તારી શ્રદ્ધા એમ જ હોય અને તારું પરિણમન પણ એમ થવું જોઈએ, પણ એ તો દેખાતું નથી. એટલે વારંવાર આ જ્ઞાની પુરુષોએ આ વાતને આપણને કહી છે, આપણને દ્રઢતા કરાવવા માટે આપણે પોતે પોતાના શુદ્ધ સ્વરૂપમાં જઈએ, ત્યાંથી આપણે ચ્યુત ન થઈએ અને બહારમાં કંઈ કરવાપણું નથી, એ વાત સમજાવવા માટે એકની એક વાત જુદા જુદા પ્રકારે વારંવાર કહેવામાં આવી છે. એકની એક વાત શું છે કે ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક છે અને જગતના બધા પદાર્થોથી બધી પર્યાયોથી ભિન્ન છે, જુદો છે, એને કોઈ સાથે કંઈ સંબંધ નથી. અને ભગવાન આત્માનું સ્વરૂપ જ એવું છે કે પોતે પોતાના શુદ્ધ ભાવે પરિણમે, એનું સ્વરૂપ જ એવું છે કે પોતે પોતાના શુદ્ધ ભાવે પરિણમે, છતાંય એ એવા ભાવે પરિણમતો નથી, માટે આ વાત ફરી ફરીને અહીંયા સમજાવે છે કે ભાઈ તું આ વાત સમજો, માટીનો ઘડો છે અને એની સાથે ઘી રહ્યું છે, એ સંયોગી છે. તો પછી સાથે ને સાથે એ પણ સમજ કે આ ભગવાન આત્મા છે તે જ્ઞાનમય જ છે, અને એની સાથે આ રહેલું શરીર છે તે સંયોગી ચીજ છે. શરીર છે તે સંયોગોને કારણે પ્રાપ્ત થયું છે, એ શાશ્વત વસ્તુ નથી. એ ગમે તે પ્રકારનું શરીર હોય, ઘી ગમે તે પ્રકારનું ભરવામાં આવ્યું હોય, એ વેજીટેબલ ઘી હોય કે શુદ્ધ ઘી હોય, ગમે તે ઘી હોય, એ રીતે આ શરીર પણ ગમે તે પ્રકારનું હોય, તેથી કરીને જીવને કંઈ ફેર પડતો નથી. જેમ પેલા ઘડાને એની અંદર ભરવામાં આવેલા ગમે તે ઘી સાથે કોઈ સંબંધ નથી, ગમે તે પ્રકારનું ઘી હોય, પીળું હોય કે ધોળું હોય, ગાયનું હોય કે ભેંસનું હોય, એ માખણમાંથી બનાવ્યું હોય કે સીધે સીધું બનાવ્યું હોય કે પછી વેજીટેબલ ઘી હોય, પણ એ બધા સાથે ઘડાને શું ફેર પડે છે, ઘડાને શું સંબંધ છે, કંઈ નથી. એ જ રીતે પ્રભુ આ વાતને સમજવાની છે કે આ જીવ છે એની સાથે સંયોગ રૂપે રહેલું શરીર એ એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય સંજ્ઞી હોય, ગમે તે હોય, એથી કંઈ જીવને ફેર પડતો નથી, એ એમાં વ્યાપતું નથી. એ તો પોતે પોતાના ગુણો રૂપે જ રહે છે, જેમ ઘડો પોતે માટીના રૂપે જ રહે છે, એ માટીનું જ એક રૂપ છે, એ માટીની જ પ્રસિદ્ધિ કરે છે, એ ઘીની પ્રસિદ્ધિ કરતું નથી. એ રીતે આ ભગવાન આત્મા પણ એવો જ છે, શરીર સાથે રહ્યો છે પણ એ શરીરની પ્રસિદ્ધિ નથી કરતો, એ ભગવાન આત્મા ચેતન છે, એના ચેતન સ્વભાવની પ્રસિદ્ધિ કરે છે. એ જ્ઞાયક છે, એ જ્ઞાન દર્શન સહિત ચેતના ગુણ વાળો છે, એટલે એવા એના જ્ઞાનની પ્રસિદ્ધિ કરે છે, એમાં ક્યાંય અચેતનપણું છે જ નહીં. એ અચેતન એવા શરીરની પ્રસિદ્ધિ નથી કરતો. જીવ કહેતા જો તમને શરીર ખ્યાલમાં આવતું હોય તો સમજવું કે ત્યાં ભૂલ થાય છે. જીવ કહેતા ભગવાન આત્મા ખ્યાલમાં આવતો હોય તો સમજવું કે તમારી માન્યતા સાચી છે. દરેક સમયે એમ જ માન્યતા હોવી જોઈએ, અને એવી માન્યતા દ્રઢ કરવા માટે આ વાતનો વારંવાર વિચાર કરવાનો છે. ઊંધી માન્યતા પકડાઈ ગઈ છે, એકેન્દ્રિય ને પંચેન્દ્રિય ને, આ મનુષ્ય ને દેવ ને, આ બધું જે છે તે જીવ નથી, એ તો સંયોગે પ્રાપ્ત થયેલી વસ્તુઓ છે. એ દેવત્વ છે કે મનુષ્યત્વ જે છે એ પણ પર્યાય છે, અને એને અનુરૂપ જે શરીર પ્રાપ્ત થયું છે એ પણ પુદ્ગળ છે, એટલે એમાં ક્યાંય જીવ નથી. એ પર્યાયમાં પણ જીવ નથી. ભગવાન આત્મા તો ત્રિકાળ જ્ઞાયક 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 જ્ઞાયક, એનાથી જુદો છે. એની સાથે ગમે તે રહ્યું હોય પણ ભગવાન આત્મા એને સ્પર્શતો પણ નથી, એનામાં થતો પણ નથી. એ તો પોતે પોતાના સ્વભાવે જ રહે છે, ત્રણેય કાળે એમ જ રહ્યો છે, અને અનુભૂતિમાં પણ એમ જ આવે છે. ભગવાન આત્માની અનુભૂતિના કાળે કોઈ શરીરનો અનુભવ થતો નથી. જ્ઞાનનો અનુભવ થાય છે, આનંદનો અનુભવ થાય છે, એના આનંદ ગુણો એક રૂપે અનુભવાય છે, આનંદ રૂપે, અલૌકિક આનંદ રૂપે અનુભવાય છે. એટલે ગુરુદેવ કહે છે કે માટીનો ઘડો સંયોગ સંબંધે છે, તેમ ભગવાન આત્મા શુદ્ધ વિજ્ઞાન ઘન સ્વરૂપ છે, અને એને પર્યાયમાં રાગ સાથે એક સમય પૂરતો સંયોગ સંબંધ છે. રાગ થયો છે તો પર્યાયમાં છે, અને એ રાગ સાથેનો સંબંધ એને એક સમયનો છે. એ પર્યાય ચાલી જાય છે, બીજા સમયે બીજી પર્યાય થાય છે, એટલે એક સમયનો સંબંધ છે. પછી બીજા સમયે કદાચ રાગની પર્યાય છે તો એની સાથે પણ એક સમયનો સંબંધ છે, અને ત્રીજા સમયે કદાચ એની દ્રષ્ટિ આત્મા તરફ ગઈ છે, અને જો એ એમાં સ્થિર થઈ ગયો છે, એનો અનુભવ કરી રહ્યો છે, તો પછી એ શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે, અને ભગવાન આત્મા સાથેનો પોતાનો જેવો છે તેવો સ્વભાવ પ્રગટ કરી દીધો છે. એટલે જે સંયોગ છે એ સંયોગ ભગવાન આત્માનો અનુભવ કરતા એમાં આવતો નથી. ભલે ત્યાં ને ત્યાં જ છે, શરીર સાથે રહ્યો છે, બે ક્ષણ પહેલા તો એ રાગ કરતો હતો, શુભ ભાવ કરતો હતો, અને જ્યારે અંદરમાં ચાલ્યો જાય છે ત્યારે પણ એ જ શરીર છે. બે ક્ષણ પહેલા એને શુભ ભાવ કર્યા હતા, એ જ વસ્તુ છે, બધું એમનું એમ છે. છતાં પણ જ્યારે એ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે ત્યારે પેલા સંયોગો દેખાતા નથી, સંયોગો અનુભવમાં આવતા નથી. શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક ભાવ જ અનુભવાય છે, આનંદનો અનુભવ છે. બહુ સરસ વાત છે બધી, ખૂબ સમજવા જેવું છે. એના વિસ્તાર તો જેટલા થાય એટલા ઓછા છે. ઘણું સ્પષ્ટ કર્યું છે ગુરુદેવે, ખૂબ 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 સ્પષ્ટ કર્યું છે. ગુરુદેવનો અનંત ઉપકાર વર્તે છે. શાસ્ત્ર તો મહાન હતું જ. કુમકુંદાચાર્ય ભગવાને જે ગાથાઓ લખી એ તો અદભુત છે. ભરતક્ષેત્રનું આ સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર છે. શરીર રહિત થવા માટેનું આ શાસ્ત્ર છે. એ દ્રવ્યાનુયોગની ગાથાઓ છે એમ નહીં, પણ તો એ ગાથાઓને આત્મસાત કરતા દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. અને એને અમૃતચંદ્રાચાર્ય ભગવાને, કુમકુંદાચાર્ય ભગવાન પછીથી 1000 વર્ષ પછીથી પોતે આત્મસાત કરીને એના ઉપર ટીકાઓ લખી અને ખૂબ સ્પષ્ટતાઓ કરી, ખૂબ 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 સ્પષ્ટતાઓ કરી. પણ એ પણ આ મૂંડ જીવ સમજી ન શક્યો, મંદ બુદ્ધિ જીવ એ પણ સમજી નથી શકતો. ત્યારે આપણા સદભાગ્ય આપણને પૂજ્ય ગુરુદેવના વચનામૃત પ્રાપ્ત થયા. એમણે 19 વખત આ શાસ્ત્ર ઉપર પ્રવચન આપ્યા અને એ બધું આપણને સહજ સહેલાઈથી ઉપલબ્ધ થયું. અને એટલે આ બધું હવે સમજાયું છે કે કેવું સ્વરૂપ છે દ્રવ્યાનુયોગ, આખો કેવો છે દ્રવ્યાનુયોગ. એ પ્રાપ્ત કરવાની વસ્તુ છે. દ્રવ્યાનુયોગ અનુયોગ તરીકે આપણે 4 ભાગમાં લઈએ છીએ એમ માત્ર એ શાસ્ત્રનો પ્રકાર છે એમ નથી, એ તો અનુભવવાની વસ્તુ છે. કૃપાળુ દેવે પણ એમ કહ્યું છે કે દ્રવ્યાનુયોગ તો પ્રગટ કરવાનો છે. દ્રવ્યાનુયોગના શાસ્ત્રો છે એ તો માહિતી રૂપ છે, એ તો બધું દ્રવ્યશ્રુત છે. પણ એવા દ્રવ્યાનુયોગના શાસ્ત્રોનો અભ્યાસ કરતા, એમાં જે વાત આવે એને આત્મસાત કરતા, એવો દ્રવ્યાનુયોગ પ્રગટ થાય છે. ભગવાન આત્માનો અનુભવ થાય છે એ દ્રવ્યાનુયોગ છે. અને એવું દ્રવ્યાનુયોગનું પ્રગટ થવું આ શાસ્ત્રનો અભ્યાસ કરતા બહુ સહેલું થઈ જાય છે. ગુરુદેવ કહે છે કે ભાઈ તું વિચાર કર, અત્યાર સુધી તારી જે દ્રષ્ટિ હતી એ દ્રષ્ટિને તું પલટી અને વિચાર કર કે આ શરીર વગેરે જે મળ્યું છે એ ખરેખર શું છે, એ ઘીના ઘડાની જેમ એ સંયોગી વસ્તુ છે કે નહીં. તું વિચાર કર, નિર્ણય કર, તારી જાતે નિર્ણય પર આવ કે જેમ પેલા ઘડાની સાથે ઘી હતું એ સંયોગી હતું, એ સંયોગ હતો, તો એ જ રીતે આ શરીર જે મળ્યું છે અને શરીરના સંબંધે થતા પરના લક્ષ્ય થતા જે બધા ભાવો એ બધું પણ સંયોગી છે કે નહીં. જે કંઈ ઉદયમાં આવ્યું છે પૂર્વે કરેલા જે ભાવ એને લીધે થઈ અને ભાવ બંધ થયા અને કર્મ બંધ થયો અને એ કર્મના ઉદય આવ્યા છે, તો એ ઉદયને કારણે જે કંઈ તને પ્રાપ્ત થયું છે એ તારી નજીકમાં છે, તારા સંબંધમાં છે. પણ એ સંબંધ કેવો છે, એ સંયોગી સંબંધ છે. તો એવા ઉદયમાં આવેલ તરફ તારા જે ભાવ છે એ ઉદય ભાવ છે, એ ઉદયિક ભાવ છે. તો એવા ઉદયિક ભાવે તું શા માટે પરિણમે છે. તારો મૂળ સ્વભાવ છે એ તો શાશ્વત જ્ઞાન આનંદનો સ્વભાવ છે, સુખનો શાંતિનો સ્વભાવ છે. એ સ્વભાવને છોડીને તું ઉદય ભાવે શા માટે વર્તે છે. જે બધું પર્યાયમાં છે એ પર્યાયનું લક્ષ્ય કરી અને તું શા માટે પરિણમન કરી રહ્યો છે. એ બધું છોડે તારું નથી, તું જ્ઞાન સ્વભાવી છો. આ વાત ગુરુદેવે ખૂબ સમજાવી છે. અહીંયા પણ એ વાત સમજાવી છે, બહુ સરસ રીતે સમજાવ્યું છે. અહીંયા અહીંયા કહે છે કે એ સંયોગ છે. ભગવાન આત્મા તો વિજ્ઞાન જ્ઞાન સ્વરૂપ છે અને એ પર્યાયમાં રાગ સાથે એ એક સમય પૂરતો જે સંબંધ છે એ સંયોગી સંબંધ છે. પરંતુ આ સંબંધ કોઈ દ્રવ્યમાં નથી. ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધ છે, એમાં એ વસ્તુ નથી. ઘીનો ઘડો કહેતા જેમ ઘી જેમ એ ઘીમય થતો નથી, ઘડો ઘીમય થતો નથી પણ માટીમય જ રહે છે, તેવી રીતે આ વર્ણાદિ જીવ રંગ રાગવાળો જીવ એમ કહેવા છતાં પણ જીવ છે તે વર્ણાદિમય થતો નથી, રંગ રાગમય થતો નથી, પણ એ તો જ્ઞાનમય જ રહે છે, એ જ્ઞાન ઘન જ છે. જેમ ઘડો અને ઘી બે જુદી જુદી વસ્તુ છે એ એક નથી, ઘડો પણ જુદો છે અને ઘી પણ જુદું છે, તદ્દન ભિન્ન છે, એમાં એકરૂપતા નથી, એકબીજામાં વ્યાપતા પણ નથી, એકબીજાના ગુણોને પણ ગ્રહણ કરતા નથી. ઘી ઘી રૂપે જ રહે છે, ઘોડો ઘોડા રૂપે જ રહે છે. ઘડો માટીનો છે તો માટી રૂપે રહે છે, એનામાં માટીના ગુણો છે. ઘી ઘી રૂપે છે તો એમાં ઘીના ગુણ છે. બંને પદાર્થ ભિન્ન છે, જુદા છે, જુદા પાડી શકાય છે, સરળતાથી જુદા જણાય છે. તે રીતે રાગ અને ભગવાન આત્મા તદ્દન ભિન્ન છે. શુભ ભાવ પ્રત્યેની એને રૂચિ ઘણી છે ને, એટલે શુભ ભાવને એ ધર્મ માનીને બેઠો છે. શુભ ભાવને એને પોતાનો માને છે. શુભ કે અશુભ કોઈ ભાવ આત્માનો નથી. અહીંયા તો દ્રવ્યનું લક્ષ કરવું છે ને, દ્રવ્યની દ્રષ્ટિ કરવી છે ને, દ્રવ્ય કેવું છે, ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય કેવું છે એ જાણવું છે ને, એટલા માટે અહીંયા દ્રવ્યની અપેક્ષાથી દ્રવ્યને મુખ્ય કરીને વાત કરવી છે. એટલે કહે છે કે ભગવાન આત્મા એ બધા ભાવોથી જુદો છે, ભિન્ન છે. રાગ અને ભગવાન આત્મા તદ્દન ભિન્ન છે. રાગ અને ભગવાન આત્મા તદ્દન ભિન્ન છે. આ વાત જ્યારે સભામાં ગુરુદેવે કરી અને સોગાનીજી એ વાતને સાંભળી અને એ વિચારમાં પડી ગયા. સોનગઢમાં એ આવ્યા હતા, એ વખતમાં એ સમિતિની રૂમમાં રહ્યા હતા, તો પાછા જઈ અને સમિતિની રૂમમાં બેસી ગયા. આખી રાત બેસી રહ્યા. એ વાતનું ખૂબ એમને રટણ થયું કે આ ભગવાન આત્મા અને રાગ જુદા, ભગવાન આત્મા અને રાગ જુદા, એમાંથી મનોમંથન ચાલુ થયું. ભગવાન આત્મા રાગથી જુદો છે, રાગ ભગવાન આત્મામાં છે જ નહીં. અને એમાં એ મંથન એવું ચાલ્યું કે દ્રષ્ટિ બદલાઈ ગઈ. સમ્યક દર્શન લઈને ઉભા થયા. એક જ વાત, આટલી જ વાત હતી કે આ આત્માથી રાગ જુદો, એનો વિસ્તાર એમને મંથનનો કરીને કેટલો કર્યો કે જેમાં એમને એ પરમ સત્યનો અનુભવ થયો, ભગવાન આત્માનો અનુભવ થયો, અનુભૂતિ થઈ કે હું બધાથી જુદો છું, હું પર્યાય રૂપે નથી. પર્યાય થવી હોય તે થાય, પર્યાયને મારે શું સંબંધ છે. હું ત્રિકાળ દ્રવ્ય છું, હું જ્ઞાયક છું, હું બીજું કંઈ નથી. જે પર્યાય થવી હોય તે થાય, પર્યાયના કારણે થાય છે, અને હું દ્રવ્ય છું, શુદ્ધ દ્રવ્ય છું, ત્રિકાળ અશુદ્ધ છું. આ વાત એમને બરાબર બેસી ગઈ, એવો જ અનુભવ થયો. ગુરુદેવની વાતમાંથી ઘણા લોકોને આવા મનોમંથન થયા છે, અને એવા મનોમંથન થતા ઘણા લોકોએ સમ્યક દર્શન પ્રગટ કર્યા છે. એ વાત અહીંયા પણ મૂકી છે. આપણે પણ એના ઉપર ખૂબ વિચાર કરવાનો છે કે તદ્દન ભિન્ન વસ્તુ છે. ભગવાન આત્મા અને રાગ બંને ભિન્ન છે. રંગ ગંધ આદિ જે 29 બોલ પહેલા લેવામાં આવ્યા ને, એ બધા બોલમાં જે વાત આવી છે એમાં કોઈ સાથે જીવને તન્મયપણું નથી. એ બધામાં જીવ તન્મય નથી. છતાંય અભ્યાસી છે એને પ્રશ્ન ઉઠે છે, તો પ્રશ્નનું સમાધાન પણ આપ્યું છે. પ્રશ્ન એમ ઉઠે છે કે પ્રવચન સારમાં કહ્યું છે કે શુભ ભાવ સાથે જીવ તન્મય છે, અને અહીં કહે છે કે જીવ ન તન્મય હો, જીવ તન્મય નથી. તો આ કેવી રીતે છે? ગુરુદેવે સ્પષ્ટતા કરી છે કે ભાઈ, એ તો પર્યાયમાં તન્મય છે. તન્મયપણું તો પર્યાય પૂરતું જ છે, એ દ્રવ્યમાં કંઈ તન્મયપણું નથી. દ્રવ્ય દ્રવ્ય રૂપે જ છે, શુદ્ધ છે, શુદ્ધ છે, શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે. જે તન્મયપણું છે એ પર્યાયમાં છે, એની વાત પ્રવચન સારમાં કહેવામાં આવી છે. રાગ પર્યાયમાં થાય છે, તે બીજે થાય છે કે અધરથી છે એમ નથી. એટલે કે રાગ થાય છે એ જીવની પર્યાયમાં જ થાય છે, એ બીજે ક્યાંય થાય છે એમ નથી. એ પેલા પૂતગળમાં કંઈ રાગ છે એમ નથી. પૂતગળ એ રાગ કરનારો છે એમ નથી. રાગ કરનારો જીવ જ છે, વાત તો એમ જ છે. પણ એ પર્યાયમાં છે, એટલે અહીંયા પર્યાયની દ્રષ્ટિ છોડાવીને દ્રવ્યની દ્રષ્ટિ કરાવવી છે. એટલે એને એમ કહેવામાં આવ્યું કે જે પર્યાયમાં થઈ રહ્યું છે, જે ક્ષણિક છે, જે ટકતું નથી, જે અનુભવાતું નથી, જે સિદ્ધને નથી, એ બધું ભગવાન આત્માને ક્યાંથી હોય? અને ભગવાન આત્માને એ બધું નથી તો પછી નથી, તો પછી એનો વિસ્તાર કરીને શું કામ છે ભાઈ? ભગવાન આત્માનો જ વિસ્તાર કરીએ ને કે કેવો છે ભગવાન આત્મા, એની જ દ્રષ્ટિ કરીએ ને. પર્યાયની દ્રષ્ટિ કરીને કામ શું છે? જે એક સમયનું સત છે, જેનો વિચાર કરતા તો એ ચાલ્યું જાય છે. જે એક સમય પહેલા જે પર્યાય હતી, એનો વિચાર કરતા તો બીજી કેટલી પર્યાયો થઈ જાય છે. એ પર્યાયનું લક્ષ્ય કરીને તારે શું કામ છે? તું ભગવાન આત્માનું લક્ષ્ય કરને ભાઈ. એટલે પ્રવચન સારમાં જે સમજાવવામાં આવ્યું છે એ તો સ્વચ્છંદતા હટાવવા માટે, સ્વચ્છંદતા દૂર કરવા માટે એને એમ સમજાવવામાં આવ્યું છે કે જો તારી પર્યાય વર્તમાનમાં હજી શુદ્ધ નથી, તારી પર્યાય મલિન છે, તને જે રાગાદિકના ભાવો થાય છે એ તારા છે એટલે જીવના છે, એવો જો તું સ્વીકાર નહીં કરે અને સ્વચ્છંદે વર્તીશ કે હું તો ત્રિકાળ શુદ્ધ છું અને પર્યાયમાં હજી મલિનતા ભરી છે, પર્યાયમાં એ શુદ્ધતા પ્રગટ નથી થઈ, તો તને પુરુષાર્થ ઉપડશે જ નહીં અને સ્વચ્છંદે વર્તીને તું તો નિગોદમાં ચાલ્યો જઈશ, ઇતર નિગોદમાં ચાલ્યો જઈશ. એટલે ત્યાં પર્યાયનું જ્ઞાન કરાવવામાં આવ્યું છે કે પર્યાય મલિન છે, હજી તને કેમ પર્યાય મલિન થાય છે? કેમ કે તે એવો પુરુષાર્થ કર્યો નથી માટે. તીર્થંકર ભગવાનને કેમ મલિન પર્યાય નથી થતી? કેમ કે એવો એમણે પુરુષાર્થ કર્યો છે, એમણે રાગ દ્વેષ બધાને દૂર કર્યા છે, એ વિતરાગ થયા છે, કસાય રહિત થયા છે, એટલે એમની વર્તમાન પર્યાયમાં હવે કોઈ રાગ રહ્યો નથી, કોઈ કસાય ભાવ રહ્યા નથી, એમની પરિણતિ પૂર્ણપણે શુદ્ધ છે અને શુદ્ધ નિર્મળ પર્યાય થઈ રહી છે. આ બધું તે જ્યાં સુધી કર્યું નથી, પ્રગટ કર્યું નથી, ત્યાં સુધી તારે પુરુષાર્થ કરવાની જરૂર છે, તારે પણ એવો જ પુરુષાર્થ કરવાનો છે. એટલા માટે ત્યાં એમ સમજાવવામાં આવ્યું કે તારી પર્યાય વર્તમાનમાં મલિન છે. અહીંયા સમજાવવું એ છે કે ભલે તારી પર્યાય મલિન છે, છતાં તારું દ્રવ્ય મલિન નથી. તારી પર્યાય પરિણતિ વર્તમાનમાં ભલે મલિન છે, પણ તારું દ્રવ્ય તો ત્રણેય કાળ શુદ્ધ જ છે, એટલે એવા શુદ્ધ દ્રવ્યનો આશ્રય કરવાથી તારી પર્યાય શુદ્ધ થશે. રસ્તો બતાવ્યો, માર્ગ બતાવ્યો કે એ પર્યાય શુદ્ધ પર્યાય કેવી રીતે થાય. તીર્થંકર ભગવાનને જેમ શુદ્ધ પર્યાય છે, નિર્મળ પર્યાય છે, કેવળી ભગવાનને શુદ્ધ નિર્મળ પર્યાય થઈ રહી છે, તો એવી પર્યાય તારી કેવી રીતે થાય, તો એનો રસ્તો બતાવ્યો, એનો માર્ગ બતાવ્યો કે તારું દ્રવ્ય પણ એવું જ શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, એનો આશ્રય કર, એનું લક્ષ્ય કર અને એનો અનુભવ કર, એમ કરતા તારી પર્યાય શુદ્ધ થશે. હજી એને વિશ્વાસ નથી આવતો કે મારે મારો આશ્રય કરવાનો છે, એને હજી મનમાં એમ છે કે મારે તીર્થંકર ભગવાનનો આશ્રય કરવાનો હોય, સિદ્ધ ભગવાનનો આશ્રય કરવાનો હોય, મારે મંદિરમાં જવાનું હોય, મારે પ્રતિમાનો આશ્રય કરવાનો હોય, હજી એના મનમાં એ વાત પકડાયેલી છે, એ જતી નથી. એટલે વારંવાર અહીંયા દ્રવ્યાનુયોગના ઉત્તમ ગ્રંથની અંદર એમ કહેવામાં આવ્યું કે ભાઈ તીર્થંકર ભગવાન અને કેવળી ભગવાને પણ આવો જ પુરુષાર્થ કર્યો છે, પોતે પોતાના સ્વરૂપનો આશ્રય કર્યો છે, એમ સમજીને આશ્રય કર્યો છે કે એ સ્વરૂપ શુદ્ધ છે, નિર્મળ છે, એ ક્યારેય બદલાતું નથી, એટલે એનો આશ્રય કરતા શુદ્ધ પર્યાય થાય છે. પરનો આશ્રય કરતા, પરનું લક્ષ્ય કરતા જે પર્યાય થાય છે એ પર્યાય અશુદ્ધ પર્યાય છે, એ ભલે શુભ પર્યાય હોય તો પણ અશુદ્ધ છે, એને લીધે થઈને આશ્રયને બંધ થાય છે. જે આશ્રય કરવાનો છે એ ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ જ છે અને એ તારું પોતાનું દ્રવ્ય છે, એનો જ તું આશ્રય કરી શકે. તું પરનો આશ્રય ખરેખર તો કરી શકતો જ નથી, માત્ર પરનું લક્ષ્ય કરે છે. પરમાં જવાતું નથી, પરમાં વ્યાપી જવાતું નથી, પર સાથે વ્યાપ્ય વ્યાપકપણાનો સંબંધ થઈ શકતો નથી. તું તારા દ્રવ્ય સાથે જ એવો સંબંધ ધરાવે છે, તારા દ્રવ્યમાં તું વ્યાપેલો છે, તું ભગવાન આત્મા છો, તું જ્ઞાયક છો, જ્ઞાન તારો સ્વભાવ છે અને એવા જ્ઞાન સ્વભાવમાં તારી પર્યાય જ્ઞાનની પર્યાય તને પોતાને જાણનારી થાય એટલું જ તારે કરવાનું છે. એટલે અહીંયા દ્રષ્ટિનો વિષય બતાવ્યો છે અને પ્રવચન સારમાં ત્યાં જે વાત લેવામાં આવી છે, એ જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનની જે અંદર જે વાત લેવામાં આવી છે ત્યાં પર્યાય બતાવવી છે. અને પર્યાય કઈ રીતે છે, પર્યાયનું સ્વરૂપ કેવું છે, પર્યાય કઈ રીતે ઉત્પન્ન થાય છે, પર્યાય કઈ રીતે વિલીન થાય છે, એ બધું ત્યાં દર્શાવવામાં આવ્યું છે. અહીંયા કહે છે કે ભાઈ એ તો પર્યાયમાં તન્મયતા છે એની વાત પ્રવચન સારમાં લીધી છે. રાગ પર્યાયમાં થાય છે અને એ રાગ બીજે ક્યાંય નથી, અધરથી થયો નથી, એમને એમ થયો છે ક્યાંય કોઈક જગ્યાએ એમ નથી, એ તારી પર્યાયમાં એટલે જીવની પર્યાયમાં થાય છે એમ ત્યાં કહેવું છે. રાગ જે થાય છે તે પર્યાયમાં નથી એમ નથી, પર્યાયમાં છે છે ને છે. અને કોની પર્યાયમાં છે? કોઈ પથ્થરની પર્યાયમાં છે? રાગ કોની પર્યાયમાં છે? એ લાકડાની પર્યાયમાં છે? અજીવની પર્યાયમાં છે? જીવની પર્યાયમાં જ છે. એટલે એ પર્યાયમાં નથી એમ નથી, પર્યાયમાં છે. અને એમાં એમ કરીને પર્યાયનું જ્ઞાન કરાવ્યું છે. પણ એમ નથી કે એ પર્યાયને તું વળગી રે, ચોટી રે અને માત્ર એ પર્યાયને જ માન, એમ નથી. ધર્મની શરૂઆત એ પર્યાય લક્ષ્ય કરવાથી નહીં થાય, દ્રવ્યના લક્ષ્ય ધર્મની શરૂઆત થાય છે. કેમ કે પર્યાય તો ટકતી નથી, ત્યાં તો એનું પરિણમન સિદ્ધ કરવું છે. તેથી એમ કહ્યું છે કે શુભથી પરિણમતા શુભ, શુભ ભાવે પરિણમતા શુભ, અશુભ પરિણમતા અશુભ, અને શુદ્ધે પરિણમતા શુદ્ધ આત્મા છે. ત્યાં જે વાત કરવામાં આવી છે કે તું જેવા ભાવે પરિણમે છે એમ આત્માનું પરિણમન ત્યાં બતાવ્યું છે, એવી પર્યાય થાય છે. એટલે તું અશુદ્ધ ભાવે પરિણમે છે કે શુભ કે અશુભ ભાવે પરિણમે છે તો એ વખતે તારી પર્યાય, તારા પરિણામો શુભ કે અશુભ થાય છે. અને જો તું શુદ્ધ ભાવે પરિણમે છે, શુદ્ધ ભાવે પરિણમે છે તો તારી પર્યાય શુદ્ધ થાય છે, એ વાત ત્યાં દર્શાવવામાં આવી છે. ત્યારે અહીં તો કહે છે કે પર્યાયમાં રાગ હો તો હો, પરંતુ દ્રવ્યના સ્વભાવમાં રાગ તન્મય નથી. જીવ છે તે રંગ રાગમય નથી, પણ શુદ્ધ જ્ઞાન ઘન જ છે. ભગવાન આત્મા જ્ઞાનમય જ્ઞાન ઘન જ છે. આત્મા જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવથી તન્મય છે, એક મેક છે, પણ રાગથી તન્મય નથી. તેવી રીતે જીવ જીવસ્થાન માર્ગના સ્થાન અને સંયમ લબ્ધિના સ્થાન આદિ એ બધા ભેદો એના સાથે પણ એને તન્મયપણું નથી. 68મી ગાથામાં એ વાત આવશે કે ગુણસ્થાનથી પણ એ તન્મય નથી. રંગ રાગથી આત્મા તન્મય નથી એ તો ઠીક, પણ સંયમ લબ્ધિના સ્થાન જે વિકાસરૂપ નિર્મળ ચારિત્રના ભેદરૂપ છે, એનું ચારિત્ર, એ ચારિત્ર કેવું છે, એનો વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે અને કઈ રીતે એને નિર્મળ પર્યાય પણ થાય છે એ દર્શાવનારા એ ગુણસ્થાન, એ સંયમ લબ્ધિના સ્થાન, એ પણ આત્મા સાથે તન્મયપણું નથી ધરાવતા. આત્મા એમાં તન્મય નથી. આત્મા એમાં તન્મય ક્યાંથી હોય? આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે, એને શુદ્ધિ અને અશુદ્ધિ એવો ભેળ હોય નહીં, એવો મેળ હોય નહીં, એવો ભેળસેળ વાળો પ્રસંગ હોતો જ નથી. એ બધું પર્યાયમાં છે, એ બધું પર્યાયમાં છે, મૂળ વસ્તુમાં નથી. અભેદ વસ્તુમાં ભેદનો અંશ તન્મય થતો જ નથી. કસાયની મંદતાના વિશુદ્ધિ સ્થાનો અસંખ્ય પ્રકારના છે. મંદ થાય ને કસાય, રાગ દ્વેષ ઘટે છે ને. મુનિ ને ત્રણ કસાયનો અભાવ થયો છે, માત્ર સંજ્વલન કસાય એક જ બાકી રહ્યો છે, તો એમના કસાયો કેટલા મંદ છે, એમને કેટલી શુદ્ધિની વૃદ્ધિ થઈ રહી છે, એ વિશુદ્ધિ છે, એ અસંખ્ય પ્રકારે હોય. એમની દશા દિન પ્રતિદિન એ શુદ્ધિની વૃદ્ધિની થતી જાય છે અને એમનો એવો પુરુષાર્થ વર્તે છે તો એ અસંખ્ય પ્રકારે એ શુદ્ધિની વૃદ્ધિ હોઈ શકે. ઘણા 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 પગથિયા આપણે એમાં કરી શકીએ કે આટલી શુદ્ધિ ને આટલી અશુદ્ધિ, કે અસંખ્ય પ્રકારે એ વિશુદ્ધિ હોય. પણ ભગવાન આત્માની અંદર એ નથી. કેમ કે ભગવાન આત્મા તો પરમ શુદ્ધ જ છે. ભગવાન આત્મા તો પ્રશસ્ત શુભ રાગના સ્થાનોથી તન્મય નથી, કોઈ શુભ ભાવથી તન્મય નથી. એટલે શુભ અને શુદ્ધ એમ બે વસ્તુ આત્મામાં નથી. ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ છે. અજ્ઞાનીએ શુભ રાગ વિનાનો આત્મા કદી જાણ્યો નથી ને. શુભ ભાવ વિનાનો આત્મા અજ્ઞાનીની દ્રષ્ટિમાં આવ્યો જ નથી. અજ્ઞાની કોને કહ્યો છે? કે જેને સમ્યક દર્શન નથી થયું એ અજ્ઞાની છે. આ શાસ્ત્રોનો ભલે અભ્યાસ કર્યો હોય પણ જેને અનુભવ સહિત સમ્યક દર્શન નથી થયું એ અજ્ઞાની છે. એટલે એને શુભ રાગનો એને ભાવ રહ્યા કરે છે, એને શુભ રાગ પ્રત્યેની રૂચિ રહ્યા કરે છે. શુભ રાગ વિના એ આત્માને કલ્પી શકતો જ નથી. અજ્ઞાની શુભ રાગ વિનાનો આત્મા જાણતા જ નથી, કોઈ દિવસ એને જાણ્યો જ નથી. મિથ્યા દ્રષ્ટિને એ શુદ્ધ ભગવાન આત્માની કલ્પનાય નથી. અજ્ઞાનીને એ શુભ રાગ વિનાનો આત્મા કદી જણાયો જ નથી. તેને કહે છે કે શુભ રાગ વાળો જીવ છે તે જ્ઞાનમય છે. તને જે આ શુભ રાગ વાળો જીવ દેખાય છે એને તું જીવ માને છે, એ ખરેખર તો એ શુભ રાગ વાળો નથી. એ ઘીનો ઘડો કહેતા એ ઘીનો નથી, પણ એ માટીમય છે એવી રીતે આ શુભરાગ વાળો જે જીવ તને જે દેખાય છે એ જીવ જ્ઞાનમય છે અને એમ કહીને જીવને યથાર્થ ઓળખાવ્યો છે. બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવે, ખૂબ સ્પષ્ટતાઓ કરી દીધી છે. પાના નંબર 198 ઉપર બીજા પેરેગ્રાફમાં અહીંયા ગુરુદેવ કહે છે કે દેવગતિ કે જે ઉદય ભાવ છે તે જીવ છે એમ વ્યવહારથી કહ્યું છે, કારણ કે અજ્ઞાનીને તેની પ્રસિદ્ધિ છે. દેવગતિની વાત લો કે મનુષ્ય ગતિની વાત લો કે તિરેજ ગતિની વાત લો, કોઈ પણ ગતિની વાત લેવામાં આવે તો એ ગતિ શું છે? એ ગતિ તો પૂર્વે કરેલા કર્મનો ઉદય આવ્યો છે માટે એવી ગતિ છે. અત્યારે વર્તમાનમાં મનુષ્ય ગતિ શા માટે છે? કેમકે પૂર્વે એવા કર્મ કર્યા હતા કે જેને લીધે થઈને મનુષ્યની ગતિ થઈ અને હવે એ ઉદયમાં આવ્યું એટલે મનુષ્યપણું પ્રાપ્ત થયું અને એને અનુરૂપ મનુષ્યનું શરીર પણ મળ્યું. એ બધું શું છે? એ ઉદય છે. કોનો? એ કર્મનો ઉદય છે. પણ એ કર્મના ઉદયને કારણે ભગવાન આત્મા કંઈ બદલાઈ જતો નથી. એને અત્યારે વર્તમાનમાં મનુષ્ય ગતિનો ઉદય છે, એ દેવની ગતિનો પણ ઉદય હોય કે તિરિંજની ગતિનો પણ ઉદય વર્તતો હોય તો એ એવી ગતિ હોય ને એને અનુરૂપ શરીર હોય. પણ એ બધું શું છે? એ ઉદય ભાવ છે. જો મનુષ્ય ગતિ એ ઉદય ભાવ છે. બહુ સમજવા જેવી વાત છે. આવી વાત ક્યાંય મળશે નહીં. ગુરુદેવના પ્રવચન સિવાય આ વાત તમને મળવી મુશ્કેલ છે પ્રભુ. આ વાત ગુરુદેવ જ કહી શકે, બીજું કોઈ કહી શકે એમ નથી, કોઈએ કહી નથી. શાસ્ત્રકારોએ જે વાત કરી છે, આચાર્ય ભગવાનોએ જે વાત કરી છે, એ બધી વાતને કોઈએ આત્મસાત કરી હોય વર્તમાનમાં તો બે મહાપુરુષો થયા, એક કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી અને બીજા ગુરુદેવ કાંજી સ્વામી. બાકી આવી વાત ક્યાંય હજી સુધી મળતી નથી. ઘણા પ્રવચનો સાંભળીએ છીએ, ઘણા પુસ્તકો વાંચીએ છીએ, વર્તમાનમાં જે લખાયા છે એમાં આ વાત મળતી નથી કે ભગવાન આત્મા કેવો છે, ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક જ્ઞાયક છે અને આ જે બધું જે છે એ એનાથી જુદું છે. એ આ રીતે સમજાવવામાં આવ્યું એવું તો ક્યાંય વાંચવામાં આવ્યું નથી. અહીંયા આવ્યું દેવગતિ કે જે ઉદય ભાવ છે તે જીવને છે એમ કહ્યું છે. એ જીવને છે એવો ઉદય ભાવ જીવને છે એમ જે કહેવામાં આવ્યું છે એ પણ વ્યવહાર છે. એ જીવને એવો ઉદય ભાવ છે જ નહીં. જીવને એવા ઉદય ભાવ નથી, એટલે કે જીવના મૂળ સ્વરૂપમાં કોઈ ઉદય ભાવ વર્તતો નથી. જીવનું સ્વરૂપ શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક 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 જ રહ્યું છે, એમાં એવા ઉદય ભાવ વર્તતા જ નથી. એવા ઉદય ભાવ શા માટે થાય? એની સાથે ઉદય ભાવ સાથે જોડાવાનું શા માટે થાય કે હું મનુષ્ય છું એવા ઉદય ભાવે એને જોડાવાનું શા માટે થાય? કેમ કે એ શુદ્ધ ભાવ ત્રિકાળ જ્ઞાયક છે એને જાણતો નથી, માટે એને મનુષ્ય છે એમ થવાનું મન થાય. હું મનુષ્ય છું એવું શા માટે એને થાય? કેમ કે એ પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન છે એ વાત જાણતો નથી, એટલે એને મનુષ્ય થવાનું ગમે છે. જો એને એ વાત મગજમાં બેસી ગઈ હોય, જો એ વાત એને અનુભવ સહિત જણાઈ ગઈ હોય કે હું ભગવાન આત્મા શુદ્ધ સિદ્ધ સમાન જ છું, તો પછી હું મનુષ્ય છું એ વાતનું એને રટણ રહેતું જ નથી. હું ત્રિકાળ શુદ્ધ છું એમ જ સહજપણે એને વર્તે છે. પણ હું શુદ્ધ છું એ વાત બેઠી નથી, એટલે જે ઉદયમાં આવ્યું છે એવા ભાવે એ વર્તી રહ્યો છે. અત્યારે ઉદયમાં મનુષ્યપણું છે તો મનુષ્યના ભાવે વર્તી રહ્યો છે કે હું મનુષ્ય છું. હવે પછીના ભાવમાં જો એ દેવ થશે તો એને એમ થશે, મિથ્યા દ્રષ્ટિ દેવ થશે તો એને એમ થશે કે હું દેવ છું. એવો ઉદય વર્તતો હશે ત્યારે એ એમ માનશે. પણ આ બધું જે દેખાઈ રહ્યું છે, દેવપણું મનુષ્યપણું, એ બધું શું છે? ખરેખર જીવનું નથી, મૂળ સ્વભાવમાં નથી. એટલે વ્યવહારથી એને એમ કહેવામાં આવે કે એવા ઉદય ભાવે જીવ છે, એવા ઉદય ભાવ જીવને છે એમ વ્યવહારથી કહેવામાં આવે. મિથ્યા દ્રષ્ટિને એવા ભાવ હોય છે માટે એને વ્યવહારથી કહેવામાં આવ્યા છે, નથી એમ નથી. એવા ભાવ સહિત જ જીવ વર્તી રહ્યો છે એટલે એને એ કહેવામાં આવ્યું. પણ એવા ભાવ સહિત વર્તે છે એ સાચું નથી. નિશ્ચયથી શું છે? સત્ય શું છે? સત્ય એમ નથી કે મનુષ્ય છે. એ ઉદય ભાવ જે છે એ સાચો ભાવ નથી. ઉદય ભાવે જીવે શા માટે વર્તવું પડે? કેમ કે પોતે પોતાના પારિણામિક ભાવે વર્તતો નથી, માટે એ ઉદય ભાવે છે. જો એ પારિણામિક ભાવે વર્તતો થાય, પારિણામિક ભાવે પરિણમતો થાય, તો પછી એને ઉદય ભાવ રહેતો નથી. ઉદય ભાવ સાથે જોડાણ નથી તો કર્મનો બંધ નથી. કર્મનો બંધ નથી તો પછી વધુ શરીર લેવાના નથી અને સિદ્ધ થાય છે. બહુ સરસ વાત કરી છે. દેવગતિ કે જે ઉદય ભાવ છે તે જીવ છે એમ વ્યવહારથી કહ્યું છે, કારણ કે અજ્ઞાનીને તેની પ્રસિદ્ધિ છે એટલે વ્યવહાર દ્વારા નિશ્ચયનું હવે જ્ઞાન કરાવતા એમ જ કહેવું પડે કે આ જે દેવગતિમાં જે જીવ છે એ જ્ઞાનમય છે, અથવા તો જે આ મનુષ્ય ગતિમાં જ રહેલો જીવ છે તે જ્ઞાનમય છે. કેમ કે પેલા જીવને તો એ જ્ઞાનમય જીવને તો જાણતો નથી, એટલે એને સમજાવવા માટે એ વ્યવહારથી એમ કહેવામાં આવે કે આ દેવગતિમાં જે છે એ જ્ઞાનમય છે, આ મનુષ્ય ગતિમાં છે તે જ્ઞાનમય છે, આ એકેન્દ્રિય ગતિમાં રહ્યો છે તે જ્ઞાનમય છે. ગુરુદેવ બહુ સ્પષ્ટતા કરી છે કે ભાઈ દેવગતિ કે જે ઉદય ભાવ છે તે જીવ છે એમ વ્યવહારથી કહ્યું છે, કારણ કે અજ્ઞાનીને તેનું જ જાણપણું છે કે આ દેવ હોય કે મનુષ્ય હોય એવું જ જાણપણું છે, બીજો જીવ એના ખ્યાલમાં છે જ નહીં, એટલે એને તો એની જ પ્રસિદ્ધિ છે. પરંતુ આ દેવ જે જીવ છે તે જ્ઞાનમય છે, દેવમય નથી, એ દેવમય નથી એ જ્ઞાનમય છે એમ અહીંયા કહેવામાં આવ્યું છે. અને આ દેવ અને મનુષ્ય આદિ ગતિની અર્થાંત ઉદય ભાવની વાત છે, શરીરની નહીં, એમાં પાછું એ વાત સમજવાની, એ ઉદય ભાવની વાત છે શરીરની નહીં. શરીર તો એને કારણે જે મળે છે તે મળે છે, દેવ મનુષ્ય આદિના શરીર સાથે તો જીવને કાંઈ સંબંધ છે જ નહીં, એ તો પૂતગળ જુદા જ છે. પણ પેલી ગતિ છે ને એ પણ ઉદય ભાવ છે, અને એ ઉદય ભાવની વાત કરતા કહ્યું કે એવી જ જીવને પ્રસિદ્ધિ છે, એટલે એને એમ કહેવામાં આવ્યું કે આ જે દેવ છે અથવા દેવની ગતિમાં રહ્યો છે જે જીવ, એ જીવ દેવમય નહીં પણ જ્ઞાનમય છે. શરીર તો પ્રત્યક્ષ જડ છે જ, એની તો કોઈ વાત જ નથી. અંદર જે ગતિની યોગ્યતા, દેવ મનુષ્ય આદિની જે યોગ્યતા છે, તેને વ્યવહારથી આ દેવ જીવ અથવા આ મનુષ્ય જીવ, એકેન્દ્રિય જીવ, દ્વિઇન્દ્રિય જીવ, પર્યાપ્ત જીવ, અપર્યાપ્ત જીવ ઇત્યાદિ જીવ પણ કહેવામાં આવે છે, છતાં નિશ્ચયથી જીવ તે સ્વરૂપ નથી, નિશ્ચયથી તો જીવ તેવા કોઈ સ્વરૂપે નથી. અરે સંયમ લબ્ધિ સ્થાનના ભેદરૂપ પણ જ્ઞાયક નથી, માત્ર ભગવાન આત્મા જ્ઞાયક, જ્ઞાયક અનંત ગુણોનો પિંડ એક રૂપે ચેતન છે. જો તે લબ્ધિ સ્થાનના ભેદથી તન્મય હોય, ગુણ સ્થાનના ભેદથી જો એ તન્મય હોય તો ક્યારેય એનાથી એ ભિન્ન પડે નહીં, પરંતુ અનુભૂતિમાં તો એ ભેદ આવતા નથી, એ બધા ભેદથી એ જુદો રહે છે. માટે જીવ રાગ કે ભેદના સ્વરૂપે છે જ નહીં, એ તો એકમાત્ર શુદ્ધ વિજ્ઞાન ઘન જ છે. શ્રોતાને લાગી કહો હો, આવી વાત તો મેં ક્યારેય સાંભળી જ નથી, બહુ ઊંચી વાત. વાત તો એમ જ છે ભાઈ, તારું સ્વરૂપ ઊંચું છે, તું ભગવાન આત્મા છો તો ભાઈ ઊંચી વાત જ હોય ને, તારી વાત ચાલે છે ભાઈ. અહીંયા તો બાપુ તારી મોટપ આગળ આ કાંઈ ઊંચી વાત નથી. શું કહે છે ગુરુદેવ? તારી મોટપ એટલે ભગવાન આત્માની મોટપ આગળ આ વાત કંઈ મોટી નથી. અરે તારી વાત તો એવી છે કે તીર્થંકર ભગવાન કેવળી ભગવાન પણ કહી શક્યા નથી. તારી એટલે ભગવાન આત્માની વાત, એ પણ ભગવાન તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની વાણીમાં પૂર્ણપણે આવી શકતી નથી, એવો ભગવાન આત્મા તું તું છો. તારી મોટપની શું વાત કરવી બાપુ? તારી મોટપ આગળ આ કાંઈ ઊંચી વાત નથી ભાઈ, તારી મોટપની શી વાત કહેવી? સર્વજ્ઞ દેવની વાણીમાં પણ તારું પૂરું સ્વરૂપ આવી શક્યું નથી. આવો તું ભગવાન આત્મા, અનંત જ્ઞાનમય, દર્શનમય, આનંદમય, વિતરાગતામય, સ્વચ્છતામય, પ્રભુતામય છે. એને વર્ણ આદિના ભેદવાળો કહેવો, અરે રે, આવા ભગવાન આત્માને એવા વર્ણ આદિના ભેદવાળો કહેવો કે રાગવાળો કહેવો કે રાગમય કહેવો કે ગતિવાળો કહેવો, એ તો જરાય શોભતું નથી, એ તો જરાય ઠીક લાગતું નથી. અરે રે, જ્ઞાનમય, દર્શનમય, આનંદમય, વિતરાગતામય, સ્વચ્છતામય, પ્રભુતામય, પ્રભુ તું છો, અને એને આવા વર્ણાદિકના ભેદવાળો કહેવો, એ તો વ્યવહાર છે, કથન માત્ર છે, જૂઠી દ્રષ્ટિ છે, એ ખોટું છે, એમ છે જ નહીં. એક સમય માટે ભેદ આદિ પણ એ પર્યાય જણાય છે, છે એવી પર્યાય છે તો શું થયું, એ હતી તો ગઈ, એ છે બોલતામાં તો એટલી કેટલી પર્યાયો ચાલી જાય છે ભાઈ, એ છે બોલતામાં તો કેટલી પર્યાય થાય છે, એક સમયની એક પર્યાય, અસંખ્ય પર્યાયો ચાલી જાય છે. એવી પર્યાયમાં ભેદાદીપણે એ જણાયો હોય, પર્યાયમાં જણાયો હોય તો શું થઈ ગયું, એના દ્રવ્યમાં તો એમ છે નહીં. એ પર્યાયમાં જણાવ્યો હોય તો પણ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ભેદાદિ રૂપે થયું જ નથી. આત્મા ત્રિકાળી જ્ઞાનમય ભૂતાર્થ વસ્તુ છે. એ રાગથી કદીએ તન્મય થયો જ નથી, રાગાથી સદા ભિન્ન જ છે. માટે રાગવાળો જીવ એમ કહીને તેને જ્ઞાનમય જણાવ્યો છે. રાગવાળો જીવ તને પ્રસિદ્ધ છે એટલા માટે તને સમજાવવા માટે રાગવાળો જીવ એમ વિશેષણ જીવનું વાપર્યું એમ તું સમજી લે. બાકી જીવ છે એ તો જ્ઞાનમય જ છે. એ તો વ્યવહારથી એને રાગવાળો કહ્યો એટલે પર્યાય એને છે, અને પર્યાય એક સમયનું સત છે એટલે એ દ્વારા તું જે જાણે છે, તારી દ્રષ્ટિ પર્યાય ઉપર રહી છે એટલે તને સમજાવવા માટે તને એમ કહેવામાં આવ્યું કે પેલો જે શુદ્ધભાવ વાળો જીવ એ જ્ઞાનમય છે. એ શુદ્ધભાવ વાળો જીવ ખરેખર તો જ્ઞાનમય જ છે, શુદ્ધભાવમય નથી. આ જે દયા દાન વ્રત ભક્તિ આદિ વિકલ્પ, એ બધા વિકલ્પ છે. શુદ્ધભાવ સહિતના બધા વિકલ્પ એ રાગ છે, એમાં ચૈતન્યપણું નથી, અને એ પૂતગલના સંગે થયેલા ભાવો છે. તેથી એને પૂતગલની જાતના ગણીને પૂતગલમય કહ્યા છે. ફરી પાછી સ્પષ્ટતા કરી છે ગુરુદેવે. અહીંયા પ્રવચનસારની વાત લઈને ફરીથી કહ્યું છે કે જુઓ, એક બાજુ પ્રવચનસારના જ્ઞેય અધિકારમાં રાગ નિશ્ચયથી જીવનો છે એમ કહ્યું છે, અને અહીં એને પૂતગલમય કહ્યો છે. તો એ કેવી રીતે છે? ફરીથી એ સ્પષ્ટતા. નિશ્ચયથી રાગ મિથ્યાત્વ જીવના છે, કેમ કે પર્યાયમાં સ્વ આશ્રિત પોતાના ઊંધા પુરુષાર્થથી રાગ મિથ્યાત્વ થયા છે. એ જીવના શા માટે છે? કેમ કે જીવની પર્યાયમાં થયા છે. પણ જીવની પર્યાયમાં કઈ રીતે થયા છે? તો કે જીવના ઊંધા પુરુષાર્થથી થયા છે. જીવનો પુરુષાર્થ ખોટો ઊંધો છે એટલે એવા ઊંધા પુરુષાર્થથી રાગ અને મિથ્યાત્વ થયા છે. તેથી સ્વ આશ્રિત પરિણામને નિશ્ચય ગણીને તેને જીવના કહ્યા છે. એ એના છે, પરિણામ એને થયા છે, એટલા માટે એને જીવના કહેવામાં આવ્યા છે. એટલે પરિણામની અપેક્ષાએ, વર્તમાન પર્યાયની અપેક્ષાએ એ જીવના જ છે. નિશ્ચયથી એટલે એ જીવના જ છે, એમાં કંઈ ખોટું નથી. એ સત છે, પણ એક સમયનું સત છે, પણ એ જીવનું જ છે. પરિણામ અપેક્ષાએ જો વિચાર કરવા જઈએ તો એ બધા પરિણામો કોના છે? જીવના જ છે, એમાં કંઈ ખોટું નથી. એ સત્ય છે, એ એક સમયની પર્યાય એવી જ છે. એ પર્યાય કોઈ જડની નથી, ખરેખર તો એ જડની નથી, એ જીવની જ છે. એ ભાવ કરવાવાળો જીવ જ છે. કંઈ જડને એવા ભાવ થતા જ નથી. પરનું લક્ષ કરવાવાળો પણ જીવ જ છે. એ પરિણામ એના છે, એની એક સમયની પર્યાયમાં થયા છે. એટલે ખરેખર નિશ્ચયથી એ એના જ છે, પણ એ પર્યાયમાં એના છે, મૂળ દ્રવ્યમાં એ નથી. વાત અહીંયા એ કરવી છે. ત્યાં પર્યાયની સ્વતંત્રતા, સ્વાયત્તતા સિદ્ધ કરવા માટે એ કહેવામાં આવ્યું છે. જ્યારે અહીંયા અહીંયા દ્રવ્ય સ્વભાવ સિદ્ધ કરવો છે. ત્યાં પર્યાયની સ્વતંત્રતા, સ્વાયત્તતા સિદ્ધ કરવાની હતી એટલે ત્યાં એ વાત કરી, અને અહીંયા દ્રવ્ય સ્વભાવ સિદ્ધ કરવો છે એટલે દ્રવ્ય સ્વભાવ કેવો છે એ જણાવવું છે એટલે દ્રવ્યની વાત કરી. કે દ્રવ્યના સ્વભાવમાં રાગ આદિ છે નહીં, તેથી સ્વભાવની દ્રષ્ટિએ, સ્વભાવ પોતાનો ભાવ જે ત્રિકાળ કાયમ રહે છે એ ભાવમાં રાગ નથી, એ રાગ આદિ નથી. એટલા માટે પછી રાગ આદિ કોના છે? તો એને પૂતગળના કહી દીધા, એને પૂતગળના કહી દીધા, પૂતગળમાં પરિણામ કહી દીધા, પૂતગળ સ્વરૂપ છે એમ એમાં કહેવામાં આવ્યું, સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. ભગવાન આત્મા વિજ્ઞાન ઘનનો પિંડ પ્રભુ છે, એમાં રાગાદી નથી, અને રાગાદી કરે એવી શક્તિ નથી. એટલે ગુણ એવો નથી કે જેને કારણે એને રાગાદી થાય. જો રાગાદી થાય એવો ગુણ હોય તો સિદ્ધને પણ રાગાદી થાય. એટલે એ તો પ્રસિદ્ધ છે કે ભગવાન આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને લીધે થઈ અને એને રાગાદી થાય. તેથી એ રાગાદી સર્વભાવો અજીવ પૂતગલના જ છે એમ કહ્યું છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, વાદ વિવાદે આ પાર પડે એમ નથી. જીનવાણીમાં જે વાત આવી છે એને અનેકાંતે જીવનું સ્વરૂપ જણાવવામાં આવ્યું છે. જ્યાં જ્યાં જેવી અપેક્ષા હોય એવી અપેક્ષાથી એ કથનને સમજવા જોઈએ, એની યથાર્થ સમજ પ્રાપ્ત કરી, અને ભગવાન આત્માનું જે સ્વરૂપ છે એવા સ્વરૂપને સમજી એને ધારણા જ્ઞાન સુધી લઈ જઈને, એટલે મનોમંથન ચિંતવન દ્વારા ખૂબ 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 એની પર વિચાર કરી અને યથાર્થ નિર્ણય કરી અને એનો આશ્રય કરવો જોઈએ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખનામ અનંત સુસંત ચરિત્ર